એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. અમે આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે લગભગ આપણા બધાના જીવનને સ્પર્શે છે, એટલે કે જીવનસાથીની પસંદગી. આપણે બધા એક સુખી લાંબો સંબંધ ઈચ્છીએ છીએ, પણ ઘણીવાર પેલી ફિલ્મી વાતો, રોમાન્ટિક કલ્પનાઓ એ આપણને ક્યાંક બીજે જ લઈ જાય છે.
સાવ સાચી વાત છે, અને એટલે જ અમે આજે ડૉક્ટર ટાય ટાશીરોના પુસ્તક ધ સાયન્સ ઓફ હેપીલી એવર આફ્ટર પર નજર કરીશું. નામ જ કેવું છે નહીં, હંમેશા ખુશીથી રહેવા પાછળનું વિજ્ઞાન. આજકાલ જુઓ તો ખરા, સંબંધો કેટલા જટિલ થઈ ગયા છે, ઘણા તો ટકતા જ નથી. એટલે પ્રેમ અને સંબંધો વિશે થોડી વૈજ્ઞાનિક પુરાવા આધારિત સમજ હોય તો સારું. આ પુસ્તક એ જ કામ કરે છે, પેલી રોમાન્ટિક માન્યતાઓ અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે.
તો આ જે લેખક છે ડૉક્ટર ટાય ટાશીરો, એમના વિશે થોડું કોને? એ ખાલી કોઈ સલાહકાર તો નથી બરાબર?
ના ના, બિલકુલ નહીં. ડૉક્ટર ટાશીરો તો સામાજિક વૈજ્ઞાનિક છે, સંબંધોના નિષ્ણાત. એમણે મનોવિજ્ઞાનમાં પીએચડી કર્યું છે અને યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ, યુનિવર્સિટી ઓફ કોલોરેડો જેવી મોટી જગ્યાએ ભણાવ્યું પણ છે. એમનું સંશોધન જ ખાસ કરીને રોમાન્ટિક સંબંધ ઉપર રહ્યું છે.
પણ એમની ખાસ વાત શું? મતલબ બીજા ઘણા નિષ્ણાતો હોય છે, એમનાથી આ કઈ રીતે જુદા પડે?
એમની સૌથી મોટી ખૂબી મને લાગે છે એ છે કે એ ભારેખમ વૈજ્ઞાનિક વાતોને, ડેટાને, આંકડાને, એ બધું બહુ જ સરળ ભાષામાં સમજાવી દે છે, રસ પડે એવી રીતે. એમની સલાહ કોઈ અંગત મંતવ્ય નથી, પણ વર્ષોના અભ્યાસ પર આધારિત છે. એમનું બીજું પુસ્તક છે ઓકવર્ડ, એ પણ બતાવે છે કે એમને સામાજિક સંબંધોની કેટલી ઊંડી સમજ છે, એટલે એમની વાતમાં વજન છે.
હા, એ વાત તો બરાબર. તો આ પુસ્તક પર પાછા આવીએ. ધ સાયન્સ ઓફ હેપીલી એવર આફ્ટર, મૂળ શું કહેવા માંગે છે આ પુસ્તક? એનો મુખ્ય વિચાર શું છે?
પુસ્તકનો મુખ્ય મુદ્દો જુઓ એ છે કે આપણે જીવનસાથી શોધવા જે રીતો અપનાવીએ છીએ, જેમ કે પેલો પહેલી નજરનો પ્રેમ, કે પછી દેખાવ, પૈસા, કેમેસ્ટ્રી, કે પેલી સોલમેટની કલ્પના, આ બધું લાંબા ગાળે સુખી સંબંધની કોઈ ગેરંટી નથી આપતું. ઉલટાનું, ઘણીવાર નિષ્ફળતા તરફ લઈ જાય છે. પુસ્તક સવાલ પૂછે છે, શું આપણે પ્રેમમાં ખોટી વસ્તુઓ પાછળ પડી રહ્યા છીએ?
એટલે કે આપણે જે માપદંડો વાપરીએ છીએ એ જ કદાચ બરાબર નથી?
હા, મોટા ભાગે એવું જ. પુસ્તક પહેલાં તો આંકડા બતાવે છે, છૂટાછેડાના દર, એ બધું. પછી સમજાવે છે કે આપણો મગજ જ આપણને કેવી રીતે છેતરે છે. આપણને અમુક પૂર્વગ્રહો હોય છે, જેમ કે પેલી હેલો ઇફેક્ટ. કોઈ એક બાબતમાં સારું લાગે ને?
હા હા, જેમ કે દેખાવડું હોય તો લાગે કે બધું જ સારું હશે.
બરાબર. અને પછી પેલું ફેટલ અટ્રેક્શન વાળું, જે શરૂઆતમાં ગમે જ પાછળથી તકલીફ આપે.
ઓહ, અને આ બધાનું સમાધાન શું સૂચવે છે પુસ્તક? કોઈ રસ્તો તો બતાવતા હશે ને?
હા, બિલકુલ. સમાધાન તરીકે એક બહુ જ પ્રેક્ટિકલ વૈજ્ઞાનિક રસ્તો બતાવે છે. એનો આધાર છે ત્રણ ઈચ્છાઓનો સિદ્ધાંત. વિચાર બહુ સરળ છે, કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી, આપણે બધું જ નથી માંગી શકતા. એટલે સમજી વિચારીને નક્કી કરવું પડે કે કયા ત્રણ ગુણ સૌથી મહત્વના છે. પુસ્તક ખાસ બે વ્યક્તિત્વ લક્ષણો પર ભાર મૂકે છે, ભાવનાત્મક સ્થિરતા અને સહમતતા. આનો હેતુ એ છે કે આપણે નસીબના ભરોસે ન રહીએ, પણ સમજીને નિર્ણય લઈએ.
રસપ્રદ. ચાલો આમાં થોડા ઊંડા જઈએ. પેલી સમસ્યાથી શરૂ કરીએ, આપણે પસંદગીમાં ભૂલ ક્યાં કરીએ છીએ? તમે પેલી ફેટલ અટ્રેક્શનની વાત કરી, એ જરા સમજાવો ને.
ચોક્કસ. ફેટલ અટ્રેક્શન એટલે ઘાતક આકર્ષણ. જે ગુણ શરૂઆતમાં આપણને બહુ જ ખેંચે, એ જ ગુણ લાંબા ગાળે સંબંધ બગાડી શકે. દાખલા તરીકે, કોઈનો બહુ ઉત્સાહી, આમ તરત કંઈક નવું કરવાનો સ્વભાવ, શરૂઆતમાં બહુ રોમાંચક લાગે, મજા આવે.
હા, એડવેન્ચર જેવું લાગે.
પણ પછી ખબર પડે કે એ વ્યક્તિ ભરોસાપાત્ર નથી, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી, અથવા કોઈનો આમ મજબૂત, થોડો બળવાખોર સ્વભાવ હોય,
એ પણ શરૂઆતમાં આકર્ષક લાગે.
હા, પણ પાછળથી એ જ વ્યક્તિ બહુ કંટ્રોલિંગ કે પછી ઝઘડાડું નીકળે. આ છે ફેટલ એટ્રેક્શન.
બાપરે, એટલે જે શરૂઆતમાં ગમ્યું એ જ પાછળથી નડ્યું. આ તો સાવ ઊંધું થયું ને. અને પેલી હેલો ઇફેક્ટ પણ આમાં ઉમેરો કરે છે એમને.
હા, બરાબર. હેલો ઇફેક્ટ એટલે પેલો પૂર્વાગ્રહ. કોઈ એક બાબતમાં સારું લાગે, હા ખાસ કરીને દેખાવમાં, તો માની લેવાનું કે એ બીજી બધી રીતે પણ સારું જશે. આપણે ધારી લઈએ કે સુંદર વ્યક્તિ દયાળુ હશે, પ્રામાણિક હશે, ભલે એનો કોઈ પુરાવો ન હોય. આ બધું આપણને ખોટા નિર્ણયો તરફ ધકેલે છે. આપણે ટૂંકા ગાળાના રોમાંચને લાંબા ગાળાની સ્થિરતા કરતાં વધુ મહત્વ આપી દઈએ છીએ.
તો આ ભૂલોથી બચવા માટે પેલી ત્રણ ઈચ્છાઓવાળી વાત કેવી રીતે મદદ કરે? લેખક કહે છે કે આપણી પાસે ફક્ત ત્રણ જ ઈચ્છાઓ છે, એનો મતલબ શું?
એનો મતલબ છે કે વાસ્તવિક બનો. આપણે 10-15 ગુણોની યાદી બનાવી શકીએ, પણ કોઈ એક વ્યક્તિમાં એ બધું હોય એ શક્ય નથી. એટલે ડૉક્ટર ટાશીરો કહે છે, વિચારો કે તમારી પાસે ફક્ત ત્રણ જ વરદાન માંગવાનો મોકો હોય તો તમે કઈ ત્રણ સૌથી મહત્વની વસ્તુઓ માંગશો. આ આપણને પ્રાથમિકતા નક્કી કરવા મજબૂર કરે છે. અને મોટાભાગના લોકો શું કરે છે? આ ઈચ્છાઓ દેખાવ, પૈસા, સામાજિક સ્ટેટસ એવી બાબતો પર વાપરી નાખે છે.
પણ પુસ્તક કહે છે કે આ ખોટી જગ્યાએ ઈચ્છાઓ વાપરવા જેવું છે, કારણ કે લાંબા ગાળે સુખ માટે આ બધું એટલું મહત્વનું નથી રહેતું.
બિલકુલ. સંશોધનો સાબિત કરે છે કે અમુક આર્થિક સ્તર પછી વધુ પૈસાથી સંબંધોનું સુખ ખાસ વધતું નથી, અને દેખાવનું આકર્ષણ પણ સમય જતાં ઘટે છે. તો પછી આપણી ઈચ્છાઓ ક્યાં વાપરવી જોઈએ? ડૉક્ટર ટાશીરો બે મુખ્ય ગુણો પર ભાર મૂકે છે, જે બિગ 5 પર્સનાલિટી મોડલમાંથી આવે છે. વ્યક્તિત્વ માપવાની એક વૈજ્ઞાનિક રીત છે.
ઓકે, અને એ બે મુખ્ય ગુણો કયા છે?
પહેલી અને સૌથી મહત્વની ઈચ્છા હોવી જોઈએ ઉચ્ચ ભાવનાત્મક સ્થિરતા, જેને ઓછો ન્યુરોટિસિઝમ પણ કહે છે. સરળ શબ્દોમાં, એવી વ્યક્તિ જે મોટાભાગે શાંત રહી શકે, તણાવ કે મુશ્કેલી આવે તો ભાંગી ન પડે, બહુ જલ્દી ગુસ્સે ન થાય, ચિંતામાં ડૂબી ન જાય, ઉદાસ ન રહે.
એટલે કે સ્થિર સ્વભાવની વ્યક્તિ, જે લાગણીઓના બહુ મોટા ઉતાર ચઢાવમાં ન રહે.
હા, આવી વ્યક્તિ સંબંધમાં સ્ટેબિલિટી, સુરક્ષા લાવે છે. આ રોજબરોજના જીવન માટે ખૂબ જરૂરી છે.
બરાબર, આ તો ખૂબ જ મહત્વનું લાગે છે. અને બીજો ગુણ કયો?
બીજો અત્યંત મહત્વનો ગુણ છે ઉચ્ચ સહમતતા, એટલે કે હાઈ એગ્રીએબલનેસ. એવી વ્યક્તિ જે મૂળભૂત રીતે દયાળુ હોય, સહાનુભૂતિ ધરાવતી હોય, સહકારી હોય, ભરોસાપાત્ર હોય, જે બીજાની લાગણી સમજે, મદદ કરવા તૈયાર રહે, બીજા સાથે સારી રીતે હળીમળીને રહે. આ કોઈ મોટા રોમેન્ટિક હીરો જેવા ગુણો નથી લાગતા કદાચ.
ના, પણ રોજિંદા જીવનમાં તો આ જ કામ લાગે ને.
બરાબર, આ નાની બાબતો જ સંબંધનો પાયો છે. લાંબા ગાળાની ખુશી માટે આ જ જરૂરી છે.
આ વાત તો એકદમ ગળે ઉતરે એવી છે. આપણે ખરેખર આના પર બહુ ધ્યાન નથી આપતા હોતા. સારું, તો બે ઈચ્છાઓ થઈ, ભાવનાત્મક સ્થિરતા અને સહમતતા. હવે ત્રીજી ઈચ્છાનું શું?
ડૉક્ટર ટાશીરો કહે છે કે ત્રીજી ઈચ્છાનો સારો ઉપયોગ એવા ગુણોને ના પાડવા માટે કરવો જોઈએ જે સંબંધ માટે નુકસાનકારક હોય, જેને આપણે રેડ ફ્લેગ્સ કહીએ છે ને, એને ઓળખીને ટાળવા. દાખલા તરીકે, અત્યંત નવીનતા શોધતો સ્વભાવ, જે વ્યક્તિને સતત કંઈક નવું, રોમાંચક જ જોઈતું હોય.
હા, જે એક જગ્યાએ ટકી જ ન શકે.
બરાબર, એ કદાચ સંબંધમાં સ્થિર ન રહે, બેવફાઈ તરફ પણ જઈ શકે છે. થોડી નવીનતા સારી, પણ અત્યંતતા નુકસાનકારક.
ઓકે, બીજું કોઈ ઉદાહરણ આવા રેડ ફ્લેગનું?
બીજું છે અસુરક્ષિત એટેચમેન્ટ સ્ટાઇલ, એટલે કે એવી વ્યક્તિ જે સંબંધોમાં કાં તો બહુ ચોંટી રહે, સતત ખાતરી માંગ્યા કરે, અસુરક્ષિત અનુભવે, અથવા તો ભાવનાત્મક રીતે બહુ દૂર રહે, નિકટતાથી ડરે. આવા સંબંધોમાં સતત સંઘર્ષ રહેવાની શક્યતા છે.
બરાબર, એટલે ત્રીજી ઈચ્છા વાપરો નકારાત્મક ગુણોને ટાળવા માટે. સારું, આ તો થઈ પસંદગીની વાત. પણ પુસ્તક સંબંધ ટકાવી રાખવા વિશે પણ કંઈ કહે છે કે બસ પસંદગી કરીને પૂરું?
ના ના, પુસ્તકનો છેલ્લો ભાગ સંબંધ ટકાવી રાખવા પર પણ છે. અને અહીં માનસિકતા, માઇન્ડસેટની વાત બહુ મહત્વની છે. ડૉક્ટર ટાશીરો બે પ્રકારની માનસિકતાની વાત કરે છે, નિયતિ માનસિકતા અને વિકાસ માનસિકતા.
ડેસ્ટિની માઇન્ડસેટ અને ગ્રોથ માઇન્ડસેટ, એમાં શું ફરક છે?
નિયતિ માનસિકતાવાળા લોકો શું માને? કે સંબંધો તો નસીબમાં લખેલા હોય, ચાલવાના હોય તો ચાલે, નહીં તો નહીં. એટલે મુશ્કેલી આવે ને તો એ લોકો વિચારે કે આપણી જોડી જ નથી બની અને પ્રયત્ન કરવાનું છોડી દે.
ઓ, અને વિકાસ માઇન્ડસેટવાળા?
એ લોકો માને છે કે સંબંધો પર કામ કરવું પડે, મહેનત કરવી પડે, એને સુધારી શકાય, વિકસાવી શકાય, મુશ્કેલી આવે તો એને સાથે મળીને ઉકેલવાની તક તરીકે જુએ. ડૉક્ટર ટાશીરો સ્પષ્ટ કહે છે કે લાંબા, સુખી સંબંધ માટે આ વિકાસ માનસિકતા જ જરૂરી છે.
એટલે હેપીલી એવર આફ્ટર કોઈ તૈયાર વસ્તુ નથી, એ તો યોગ્ય સાથી સાથે સતત મહેનત કરીને બનાવવાની વસ્તુ છે. આ તો આખી વિચારસરણી જ બદલી નાખે છે.
હા, ચોક્કસ. આ પુસ્તક આપણને પ્રેમ અને સંબંધો વિશે વધુ વાસ્તવિક છતાં આશાવાદી બનતા શીખવે છે.
તો ચાલો હવે આ બધી ચર્ચાનો સાર કાઢીએ. આ બધી વાતોનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ? પહેલો અને મોટો સંદેશ તો એ જ છે કે પ્રેમમાં ખાલી દિલ નહીં, દિમાગ પણ વાપરવું, રોમેન્ટિક કલ્પનાઓમાંથી બહાર આવવું.
બરાબર. બીજો મુખ્ય સંદેશ પેલી ત્રણ ઈચ્છાઓનો, બધું ન મળે એટલે પ્રાથમિકતા નક્કી કરો, અને એ પ્રાથમિકતા હોવી જોઈએ લાંબા ગાળે ટકે એવા ગુણો પર, ખાસ કરીને સ્થિર અને દયાળુ સ્વભાવ. તમે જુઓ, કદાચ આપણા સમાજમાં જે ગોઠવેલા લગ્નો થાય છે એમાં ક્યાંક ને ક્યાંક આ વ્યવહારુ વાત આવી જ જાય છે, નહીં? સ્વભાવ અને સ્થિરતા જોવામાં આવે છે.
હા, એ વાત સાચી. અને ત્રીજો મુદ્દો, પેલો ફેટલ અટ્રેક્શનવાળો, શરૂઆતનો જે તીવ્ર રોમાંચ છે એ ક્યારેક જોખમનો સંકેત હોઈ શકે. આને પ્રેક્ટિકલી કેવી રીતે ઓળખાય? જેમ કે કોઈને ડેટ કરી રહ્યા હોઈએ ત્યારે.
ડેટિંગ વખતે ફક્ત દેખાવ કે મોંઘી રેસ્ટોરન્ટ પર ફોકસ કરવાને બદલે એ વ્યક્તિ બીજાઓ સાથે કેવી રીતે વર્તે છે એ જુઓ. વેટર સાથે, રિક્ષાવાળા સાથે.
હા, નાની નાની બાબતોમાં.
બરાબર. શું એ મુશ્કેલીમાં શાંત રહે છે કે તરત ભડકી જાય છે? શું એ તમારી વાત ધ્યાનથી સાંભળે છે? આ બધું એની સહમતતા અને ભાવનાત્મક સ્થિરતા બતાવે છે. ઓનલાઈન પ્રોફાઇલમાં પણ ફોટા સિવાય એમણે શું લખ્યું છે, એનો ટોન કેવો છે, સકારાત્મક કે નકારાત્મક, એના પર ધ્યાન આપો.
અને જો કોઈની પેટર્ન જ એવી હોય કે વારંવાર ખોટા માણસ તરફ જ ખેંચાય,
તો પેલો ફેટલ અટ્રેક્શનનો નિયમ યાદ કરવાનો. પોતાની જાતને પૂછવાનું કે મને આમાં શું ગમ્યું, શું આ લાંબા ગાળે ચાલશે. શરૂઆતનો સ્પાર્ક કે કેમિસ્ટ્રી જરૂરી છે, પણ એનાથી વધુ જરૂરી છે લાંબા ગાળાની કમ્પેટેબિલિટી, એટલે કે સુસંગતતા. જેમ પુસ્તકમાં કહ્યું છે, કેમિસ્ટ્રી તમને નજીક લાવે છે, પણ કમ્પેટેબિલિટી તમને સાથે રાખે છે.
બહુ સરસ વાત કહી. આ તો લવા સંબંધોની વાત થઈ, પણ જે લોકો પહેલેથી સંબંધમાં છે એમના માટે આ પુસ્તક કઈ રીતે ઉપયોગી?
એમના માટે પણ આ સમજ બહુ જ કામની છે. જો સંબંધમાં તકલીફ હોય તો પેલી વિકાસ માનસિકતા અપનાવવાની, એ સમજવાનું કે સમસ્યા કદાચ પ્રેમ ઓછો થઈ ગયો છે એ નથી, પણ કદાચ સ્વભાવમાં કોઈ તફાવત છે. જેમ કે એક સાથી બહુ ચિંતા કરે છે, હાઈ ન્યુરોટિસિઝમ, અથવા વાતચીતની રીતમાં ગડબડ છે. આ સમજ્યા પછી એકબીજા પર દોષ નાખવાને બદલે સાથે મળીને રસ્તો કાઢી શકાય. અને પેલી વાત યાદ રાખવાની,
પેલી રોજબરોજની નાની નાની પળોવાળી.
હા, સાચી ખુશી મોટા રોમેન્ટિક સીનમાં નથી, પણ રોજબરોજની નાની નાની દયા, સહાનુભૂતિ અને સ્થિરતાની પળોમાં છે. આ નાની વસ્તુઓ પર ધ્યાન આપવાથી સંબંધ મજબૂત થાય છે.
એટલે ટૂંકમાં આ પુસ્તક આપણને કહે છે કે આપણે પ્રેમ અને સંબંધોના મામલે લાચાર નથી, નસીબના ભરોસે બેસવાની જરૂર નથી, આપણે સારા નિર્ણયો લઈ શકીએ છીએ.
એકદમ બરાબર. આ પુસ્તકનો સૌથી મોટો સંદેશ જ એ છે, સશક્તિકરણ, એમ્પાવરમેન્ટ. વિજ્ઞાન અને સમજણનો ઉપયોગ કરીને આપણે આપણું રોમેન્ટિક ભવિષ્ય સુધારી શકીએ છીએ. સારો સંબંધ લોટરી નથી, પણ સમજી વિચારીને કરેલી પસંદગી અને પછી સતત કરેલા પ્રયત્નોનું ફળ છે.
તો આખી ચર્ચામાંથી મારા માટે ત્રણ મુખ્ય મુદ્દા એ છે. પહેલા, પરિકથાઓ જેવી વાતોથી દૂર રહો, વાસ્તવિક બનો. બીજું, ત્રણ ઈચ્છાઓ નક્કી કરો અને દયાળુ, સ્થિર સ્વભાવને મહત્ત્વ આપો. ત્રીજું, પ્રયત્ન કરતા રહો, વિકાસ માનસિકતા રાખો.
અને મારા માટે સૌથી મહત્ત્વની વાત એ કે અંતે તો પેલી નાની વસ્તુઓ જ ખરેખર મોટી વસ્તુઓ સાબિત થાય છે. રોજની દયા, સમજણ, એકબીજા માટે હાજર રહેવું, એ જ લાંબા ગાળાના સુખનો આધાર છે.
અને મને સૌથી વધુ એ વાત સ્પર્શી ગઈ કે જીવનસાથી પસંદ કરવો એ કોઈ સોલમેટની રાહ જોવાની વાત નથી, પણ આપણા જીવનનો એક સક્રિય, જવાબદારીપૂર્વક લેવાનો નિર્ણય છે. આ વિચાર જ આપણને આપણા સુખના ઘડવૈયા બનાવે છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.